આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
નમસ્કાર શ્રોતા મિત્રો, 14 મે ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૂ રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારત પોતાની રાજદ્વારી પકડ વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 5 દેશોના 6 દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે વ્યૂહાત્મક મંત્રણા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના પ્રવાસનું પ્રથમ મુકામ યુનાઇટેડ આરબ એમિરેટ્સ હશે. અહીં તેઓ પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનો અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર વિચારોનું આદાન પ્રદાન કરવાનો છે. ઉલ્લેખનીય છે કે UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને ત્યાં 45 લાખથી વધુ ભારતીય વસવાટ કરે છે, જેમના કલ્યાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પ્રવાસના બીજા તબક્કામાં વડાપ્રધાન મોદી નેધરલેન્ડની મુલાકાત લેશે. અહીં તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને વડાપ્રધાન રોબ જેટન સાથે મુલાકાત કરશે. આ દરમિયાન સંરક્ષણ, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર્સ અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થશે. ત્યારબાદ તેઓ સ્વીડન જશે, જ્યાં વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે ગ્રીન ટ્રાન્ઝિશન, AI અને સ્પેસ ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર વધારવા અંગે વાટાઘાટો કરશે. મોદી ત્યાંથી નોર્વે પહોંચશે. 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે મુલાકાત હશે. તેઓ ત્યાં 3જી ઇન્ડિયા નોર્ડિક સમિટમાં ભાગ લેશે. નોર્વેમાં તેઓ બ્લુ ઇકોનોમી અને ગ્રીન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સમિટમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડાપ્રધાનો પણ જોડાશે. પ્રવાસના અંતિમ તબક્કામાં વડાપ્રધાન ઇટાલીની સત્તાવાર મુલાકાતે જશે. મોદી ઇટાલીના વડા જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર ઇટાલી જઈ રહ્યા છે. અહીં બંને નેતાઓ જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન, જે 2025-2029 સુધીનો છે, તેના અમલીકરણ અને રોકાણ, ઉર્જા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકશે. આ મુલાકાતથી યુરોપ સાથે ભારતના વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધો વધુ ગાઢ બનશે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તનાવ અને દેશમાં ઉર્જા સંકટના ભય વચ્ચે ભારતના પ્રવાસે આવેલા રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે ભારતને ખાતરી આપી છે કે ગમે તેટલું બાહ્ય દબાણ હોવા છતાં ઉર્જા પુરવઠા અંગેના તમામ કરારો રશિયા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઇડ્રોકાર્બનનો પુરવઠો સતત ચાલુ રાખશે. લાવરોવે જણાવ્યું હતું કે હું ગેરંટી આપી શકું છું કે રશિયાથી થતા પુરવઠાના મામલે ભારતના હિતોને કોઈ નુકસાન નહીં પહોંચે. ભલે બજારમાં અનુચિત અને અપ્રમાણિક સ્પર્ધા હોય, અમે અમારી જવાબદારી નિભાવવામાં પાછી પાની નહીં કરીએ. તમિલનાડુમાં રશિયાની ટેકનિકલ સહાયથી બની રહેલા કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટનો ઉલ્લેખ કરતા લાવરોવે આ પ્લાન્ટ બંને દેશોના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ પ્લાન્ટ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે અને 2027 સુધીમાં તે તેની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવાની અપેક્ષા છે. પોતાની મુલાકાત દરમિયાન લાવરોવ ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ખાસ કરીને મધ્ય પૂર્વની સ્થિતિ, બ્રિક્સ અને G20 જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ગહન ચર્ચા થવાની શક્યતા છે. આયાત પર અંકુશ લાવી ડોલર સામે રૂપિયાના ઘસારા તથા ફોરેક્સ રિઝર્વ પર દબાણને અટકાવવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણય લીધા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે સોના તથા ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 6% પરથી વધારીને 15% કરાઈ છે, જ્યારે પ્લેટિનિયમ પરની ડ્યુટી 6.40% પરથી વધારીને 15.40% કરવામાં આવી છે. ગોલ્ડ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 10% ઉપરાંત એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ 1% પરથી 5 ગણો વધારીને 5% કરીને એકંદર ડ્યુટી દર 15% કરાયો છે. આ ઉપરાંત સોનાના આયાતકારોએ 3% IGST પણ ભરવાનો રહે છે. આમ ડ્યુટીનો કુલ અસરકારક દર 9.18% પરથી વધીને 18.45% કરાયો છે. ડ્યુટીના નવા દર સોના તથા ચાંદીની લગડી, કોઇન્સ તથા અન્ય સંબંધિત આઇટમ્સને પણ લાગુ થશે. ચીન બાદ વિશ્વમાં ભારત સોનાનો મોટો વપરાશકાર દેશ છે. ગત નાણાં વર્ષમાં ભારતની સોના ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 26% વધી 102 અબજ ડોલર રહી હતી. ક્રૂડ ઓઇલ બાદ ભારતના આયાત બિલમાં સોનાનો ક્રમ બીજો આવે છે. થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવા અપીલ કરી હતી. ક્રૂડ તેલના ભાવને કારણે ચાલુ ખાતાની ખાધ પર દબાણ એકદમ વધે તે પહેલાં જ અગમચેતીના પગલાંના ભાગરૂપ આ નિર્ણય લાવવો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નાગરિકોને સોનું ખરીદવાથી દૂર રહેવા અને પેટ્રોલ ડીઝલની વપરાશ ઘટાડવા માટે અપીલ કરી હતી. જો કે નેતાઓ ક્યારે તેની શરૂઆત કરશે તેવા સવાલો સોશિયલ મીડિયા પર ઉઠ્યા હતા. એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ટોચના નેતાઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના કાફલામાં સામેલ કારોની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. વડાપ્રધાન મોદીના કાફલામાં હવે માત્ર 4 જ કાર ચાલશે. સામાન્ય રીતે મોદીના કાફલામાં 14-17 વાહનો ચાલતા હોય છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ મંત્રીઓએ પણ મોદી બાદ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી છે. મોદીએ પોતાના કાફલામાં શક્ય હોય તો ઇલેક્ટ્રિક કારો પણ સામેલ કરવા કહ્યું છે. મોદીના નિર્ણયની પ્રેરણા લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના કાફલામાં સામેલ કારોમાં 50% કાપ મૂક્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે. દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ગુજરાત પણ આ જ પ્રકારનો નિર્ણય લઈ ચૂક્યું છે. ગુજરાતના રાજ્યપાલે પણ ઉદાહરણીય કરકસર કરશે તેવી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ બુધવારે કેબિનેટ મિટિંગમાં પણ મંત્રીઓને સમજી વિચારીને ખર્ચ કરવા કહ્યું હતું. સાથે જ ઈંધણનો ખર્ચ ઘટાડવાની સલાહ પણ આપી હતી. જુદા જુદા રાજ્યોએ અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ અને 1 દિવસ નો વ્હીકલ ડે જાહેર કરવાનું પણ વિચાર્યું છે. દિલ્હી સરકારે તો ગઈકાલે આવી જાહેરાત પણ કરી દીધી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે જો ક્રૂડનો ભાવ વધશે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગામી દિવસોમાં વધારો કરી શકે છે. સરકાર લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવને સ્થિર રાખી શકે તેમ નથી. અંડર ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું પેપર લીક થયું હતું તેવું આ પરીક્ષા યોજતા બોર્ડને નિશ્ચિત થતાં તેઓએ 3 મેના રોજ દેશવ્યાપી લીધેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેતા સમગ્ર શિક્ષણ જગતે ભારે આઘાતની લાગણી અનુભવી છે. દેશના અંદાજે 23 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. હવે તેઓને આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા ફરી વખત આપવી પડશે. જો કે જેઓએ 3 મેની પરીક્ષા આપી હતી તેઓએ ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી કે તે માટેની ફી ભરવાની પણ જરૂર નથી. દરમિયાન કેન્દ્ર સરકારે આ પેપર લીક કૌભાંડની તપાસ કરવાની જવાબદારી સીબીઆઈને સોંપી છે. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરી છે અને દેશભરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તપાસ એજન્સીએ આ ધરપકડો અલગ અલગ રાજ્યોમાંથી કરી છે, જેમાં રાજસ્થાનના જયપુરથી 3, હરિયાણાના ગુરુગ્રામથી 1 અને મહારાષ્ટ્રના નાસિકથી 1 આરોપીનો સમાવેશ થાય છે. સીબીઆઈ હાલ એ શોધી રહ્યું છે કે આ પેપર લીકનું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં કોઈ કોચિંગ સેન્ટર કે મોટા દલાલોની સંડોવણી છે કે કેમ. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. અને છેલ્લે ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પ્રચંડ તોફાન અને ધૂળની ડમરી સાથેના ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યના વિવિધ 7 જિલ્લાઓમાં કુદરતના તાંડવને કારણે અત્યાર સુધીમાં 89 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રારંભિક આંકડો 27 હતો, જે વધીને 89 થયો છે. તોફાન એટલું શક્તિશાળી હતું કે સેંકડો વૃક્ષો ઉખેડી નાખ્યા છે, મકાનોને નુકસાન પહોંચાડ્યું છે અને વીજળી તેમજ સંદેશાવ્યવહારના નેટવર્કને સંપૂર્ણપણે ખોરી નાખ્યું છે. સૌથી વધુ જાનહારી પ્રયાગરાજ જિલ્લામાં નોંધાઈ છે, જ્યાં તોફાને 21 લોકોનો ભોગ લીધો હતો. તોફાનની તીવ્રતા એટલી હતી કે ત્રિવેણી સંગમ વિસ્તારમાં શ્રદ્ધાળુઓ અને પંડાલો દ્વારા બનાવવામાં આવેલી મોટાભાગની ઝૂંપડીઓ ઉખડી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગ જેવા કે મહાત્મા ગાંધી માર્ગ, અશોકનગર પર તોતિંગ વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તો હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.